એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરેખર આપણી વિચારવાની રીત બદલી શકે છે. ખાસ કરીને જ્યારે આપણને એમ લાગતું હોય કે વ્યક્તિગત વિકાસમાં ક્યાંક અટકી ગયા છીએ.
હા, અને ઘણા શ્રોતાઓના પ્રતિભાવો પણ હતા આ દિશામાં, એટલે અમે નક્કી કર્યું કે કેરોલ એસ ડ્વેકના આ પુસ્તક માઇન્ડસેટ, સફળતાનું નવું મનોવિજ્ઞાન, એના પર વાત કરીએ.
બરાબર.
અને આ પુસ્તક મતલબ કેમ આટલું મહત્વનું છે? કારણ કે તે સીધું આપણી માન્યતાઓ પર સવાલ ઉઠાવે છે, આપણી પોતાની ક્ષમતાઓ વિશેની માન્યતાઓ.
હા, પેલી વાત કે આપણી બુદ્ધિ કે આવડત એ જન્મજાત છે, ફિક્સ છે, કે પછી એને મહેનતથી શીખીને વિકસાવી શકાય, નાનો સવાલ લાગે પણ
એની આન્સર બહુ મોટી છે. ડોક્ટર ડ્વેક એ જ બતાવે છે કે આનો જવાબ આપણા જીવનના દરેક પાસા પર, કામકાજ, સંબંધો, આપણી ખુશી, બધા પર કેટલી ઊંડી અસર કરે છે. આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું.
સરસ. તો શરૂઆત લેખકથી જ કરીએ. ડોક્ટર કેરોલ એસ ડ્વેક કોણ છે અને એમની વાતમાં કેમ આટલું વજન છે?
હા, તો ડોક્ટર કેરોલ ડ્વેક સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર છે અને એમને વ્યક્તિત્વ, સામાજિક મનોવિજ્ઞાન, વિકાસાત્મક મનોવિજ્ઞાન આ બધા ક્ષેત્રોમાં દુનિયાના ટોચના સંશોધકોમાં ગણવામાં આવે છે.
ઓકે.
પણ મહત્વની વાત એ છે કે આ પુસ્તક ખાલી એમના વિચારો નથી, આ તો દાયકાઓના ઝીણવટભર્યા વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે. એમણે બાળકો અને મોટાઓ બધા સાથે બહુ બધા પ્રયોગો કર્યા છે.
એટલે આ કોઈ ખાલી સલાહ નથી, પણ પાછળ પુરાવા છે, નક્કર કામ છે.
હા,
શું વાત એમને ખાસ બનાવે છે, એમનો દ્રષ્ટિકોણ?
એમની શરૂઆતની રુચિ એ જાણવામાં હતી કે લોકો નિષ્ફળતાનો સામનો કેમ અલગ અલગ રીતે કરે છે. મતલબ શા માટે અમુક લોકો પડકાર આવે એટલે હારી જાય, ભાંગી પડે, જ્યારે બીજા એ જ પડકારથી વધુ મજબૂત બને. આ જ સવાલ એમને માઇન્ડસેટના સિદ્ધાંત સુધી લઈ ગયો. અને એમની ખાસિયત એ છે કે તેઓ બહુ ગહન, જટિલ લાગતા સંશોધનને પણ એકદમ સરળ ભાષામાં સમજાવે છે, વ્યવહારુ રીતે,
જે આપણે સમજી શકીએ અને કદાચ જીવનમાં ઉતારી પણ શકીએ.
બરાબર. એમનો આધાર થિયરી પર ઓછો અને પુરાવા પર વધારે છે.
રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એકંદરે શું કહેવા માંગે છે આ પુસ્તક?
પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે ને, એ બહુ પાયાનો છે. એ કહે છે કે આપણી સફળતા કે આપણને મળતો સંતોષ, એનો મુખ્ય આધાર આપણી પાસે કેટલી આવડત છે એના પર નથી.
ઓકે, તો શેના પર છે?
એના પર છે કે આપણી આવડત વિશે આપણે માનીએ છીએ શું, આપણી માન્યતા શું છે. અને ડોક્ટર ડ્વેક મુખ્યત્વે બે પ્રકારની માનસિકતા, માઇન્ડસેટ ની વાત કરે છે.
હા, પેલી બે, સ્થિર માનસિકતા અને વિકાસશીલ માનસિકતા, આ બંનેમાં મૂળભૂત ફરક શું છે?
પેલી છે સ્થિર માનસિકતા, એટલે કે ફિક્સ્ડ માઇન્ડસેટ. આ માન્યતાવાળા લોકો એમ માને કે આપણી બુદ્ધિ, આપણી પ્રતિભા, આપણા ગુણો, એ બધું જન્મજાત છે, સ્થિર છે, એને બદલી ન શકાય,
ફિક્સ છે.
હા, ફિક્સ. એટલે એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું બની જાય? એમની જાણે એક ભૂમિકા હોય છે કે હંમેશા સ્માર્ટ દેખાવું, ક્યારેય પોતાની નબળાઈ કે ભૂલ બહાર ના આવવા દેવી.
હા, મતલબ પોતાની એક ઇમેજ જાળવી રાખવી, હું તો આવો જ છું કે હું આમાં સારો નથી, એવું એક લેબલ.
બરાબર. અને બીજી છે વિકાસશીલ માનસિકતા, એટલે કે ગ્રોથ માઇન્ડસેટ. આ લોકો શું માને કે આપણી જે મૂળભૂત ક્ષમતાઓ છે એને મહેનતથી, સમર્પણથી શીખીને વિકસાવી શકાય છે.
એટલે બુદ્ધિ કે ટેલેન્ટ એ ખાલી શરૂઆત છે?
બિલકુલ. એમનું મુખ્ય ધ્યેય શું હોય? શીખવું, પડકારોનો સામનો કરવો, ભૂલો થાય તો એમાંથી શીખવું અને સતત વધુ સારા બનતા રહેવું.
એ લોકો નિષ્ફળતાથી ડરતા નથી,
એને એક તક ગણે છે.
હા, વિકાસની તક.
એ પોતાની જાતને કોઈ સ્થિર ભૂમિકા તરીકે નહીં, પણ એક વિકાસશીલ પ્રક્રિયા તરીકે જુએ છે.
તો પુસ્તકનું મુખ્ય હેતુ આ બે માનસિકતા વચ્ચેનો તફાવત સમજાવવાનો અને એ બતાવવાનો છે કે વિકાસશીલ માનસિકતા અપનાવીએ તો જીવનમાં, ભણવામાં, નોકરીમાં, સંબંધોમાં, બધે જ કેવી રીતે વધુ સફળ અને કદાચ વધુ સંતુષ્ટ થઈ શકીએ.
એકદમ. પુસ્તકમાં અઢળક ઉદાહરણો છે, સંશોધનો છે, જે બતાવે છે કે કેવી રીતે પેલી સ્થિર માનસિકતા આપણને પાછા ખેંચે છે અને વિકાસશીલ માનસિકતા આપણને આગળ વધારે છે.
અને સૌથી અગત્યની વાત
એ કે આ માનસિકતા બદલવી શક્ય છે. એટલે આ પુસ્તક ખરેખર દરેક માટે છે. વિદ્યાર્થી, વાલી, ટીચર, મેનેજર, એથ્લીટ, કોઈ પણ જેમને પોતાનામાં સુધારો લાવવો છે.
ચાલો તો થોડા ઊંડા ઉતરીએ. હવે ડોક્ટર ડ્વેકે આ માનસિકતાઓ સમજાવવા માટે અમુક બહુ ફેમસ પ્રયોગો કર્યા છે, નહીં? પેલો કોયડાવાળો પ્રયોગ, એના વિશે કહું ને થોડું.
હા, એ તો બહુ જ એમ કે આંખ ખોલી નાખે એવો પ્રયોગ છે. એમાં શું કર્યું, બાળકોના બે ગ્રુપ લીધા. પેલા બંનેને સહેલા કોયડા આપ્યા ઉકેલવા, અને બંને ગ્રુપે સારું કામ કર્યું.
ઓકે, પછી?
પછી આવ્યું ટ્વિસ્ટ. એક ગ્રુપના બાળકોને એમની બુદ્ધિ માટે વખાણ્યા, વાહ તું તો બહુ હોશિયાર છે. અને બીજા ગ્રુપના બાળકોને એમના પ્રયત્નો માટે વખાણ્યા, વાહ તે તો ખરેખર બહુ મહેનત કરી.
અને આ વખાણની અસર શું થઈ?
અસર જબરદસ્ત હતી. જે બાળકોને હોશિયાર કયા હતા ને, એમને જ્યારે પછી અઘરો કોયડો ઉકેલવાનો ઓપ્શન આપ્યો, તો મોટાભાગનાએ શું કર્યું?
સહેલો પસંદ કર્યો હશે.
બરાબર, એમણે ફરીથી સહેલો કોયડો જ પસંદ કર્યો. કેમ? કારણ કે મનમાં ડર પેસી ગયો કે જો અઘરો કોયડો નહીં ઉકેલી શકું તો હું હોશિયાર નહીં ગણાવું. એમનો ગોલ, એમનો ધ્યેય શું બની ગયો? હોશિયાર દેખાવાની ભૂમિકા, રોલ નિભાવવાનો.
જ્યારે જેમના પ્રયત્નોના વખાણ થયા હતા,
એમણે મોટાભાગના બાળકોએ પેલો અઘરો ચેલેન્જિંગ કોયડો પસંદ કર્યો. એમને ફેલ થવાનો ડર નહોતો, એમને તો શીખવું હતું, પોતાની જાતને અજમાવવી હતી. પ્રયત્નોના વખાણે એમનામાં વિકાસશીલ માનસિકતા જગાવી. એમનો ધ્યેય હતો શીખવાનો, વિકાસ પામવાનો. આ સીધું બતાવે છે કે સ્માર્ટ દેખાવાની ચિંતા, સ્થિર માઇન્ડસેટ આપણને પડકારોથી દૂર ભગાડે છે.
અને શીખવાની ઈચ્છા, વિકાસશીલ માઇન્ડસેટ આપણને પડકારો તરફ ખેંચે છે. વાહ, આ તો ખરેખર બહુ મોટી વાત છે. ખાલી વખાણના શબ્દો કેટલી અસર કરી શકે.
હા,
તો પછી આ જે બે માનસિકતા છે, એ પ્રયત્નો અને નિષ્ફળતાને કેવી રીતે જુએ છે, એમાં શું ફરક છે?
અહીં પણ બહુ મોટો ફરક છે. જુઓ, સ્થિર માઇન્ડસેટવાળા લોકો માટે પ્રયત્ન કરવો, મહેનત કરવી એ જાણે શરમની વાત છે.
કેમ?
કારણ કે એમના મતે જો તમારે મહેનત કરવી પડે તો એનો સીધો મતલબ કે તમારામાં નેચરલ ટેલેન્ટ નથી. જે સાચા હોશિયાર હોય ને, એમને તો બધું સહેલાઈથી જ આવડી જાય.
ઓહો, એટલે મહેનત એટલે નબળાઈની નિશાની.
એવું જ કંઈક. અને નિષ્ફળતા એ તો એમના માટે જાણે દુનિયાનો અંત. નિષ્ફળતા મતલબ તમે એ કામ માટે લાયક જ નથી. એ તમારી ઓળખ બની જાય. હું આમાં ફેલ થયો મતલબ હું આવો જ છું.
જ્યારે વિકાસશીલ માનસિકતા આનાથી એકદમ ઉલટું વિચારે છે, નહીં?
હા, બિલકુલ ઉલટું. વિકાસશીલ માનસિકતા શું માને છે કે પ્રયત્ન જ ક્ષમતાને જીવંત કરવાની, એને બહાર લાવવાની ચાવી છે. મહેનત વગર તો ટેલેન્ટ પણ નકામું. પણ કેવી મહેનત? સ્માર્ટ મહેનત. અને નિષ્ફળતા?
નિષ્ફળતા એ વ્યક્તિની ઓળખ નથી.
નથી,
એ તો ખાલી માહિતી છે, ફીડબેક છે, જે આપણને શીખવા માટે મળે છે. નિષ્ફળતા ખાલી એટલું જ કહે છે કે અત્યારે જે રીતે કામ કર્યું એ બરાબર નથી, કંઈક નવું ટ્રાય કરવાની જરૂર છે.
એટલે એ લોકો સમજે છે કે આપણી ક્ષમતા કોઈ પથ્થરની લકીર નથી, એને મહેનતથી, પ્રયત્નથી કેળવી શકાય છે, વિકસાવી શકાય છે. બરાબર. અહીં ધ્યેય એટલે ગોલ સતત સુધારો કરવાનો છે, વિકાસ પામવાનો છે.
પુસ્તક પેલી કુદરતી પ્રતિભાની વાતને પણ પડકારે છે ને. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે જે મહાન લોકો થયા, મોઝાર્ટ, આઈન્સ્ટાઈન, સચિન તેંડુલકર, એ તો બસ જન્મથી જ એવા હતા.
બરાબર. અને ડોક્ટર ડ્વેક આ જ માન્યતાને તોડે છે. પુસ્તકમાં મોઝાર્ટ, ડાર્વિન, માઇકલ જોર્ડન આવા ઘણા ઉદાહરણ છે.
હા, એમનામાં શરૂઆતની કોઈ ક્ષમતા હશે એ શક્ય છે, પણ એમની જે અસાધારણ સિદ્ધિઓ છે ને,
એની પાછળ શું છે?
એની પાછળ છે વર્ષોની અથાત મહેનત, સમર્પિત અભ્યાસ, સતત શીખવાની ધગસ, અને અસંખ્ય વાર નિષ્ફળ ગયા પછી પણ હાર ન માનવાની વૃત્તિ. સ્થિર માનસિકતા આપણને શું વિચારવા પ્રેરે? જો મારામાં ટેલેન્ટ જ નથી તો હું ગમે તેટલી મહેનત કરું, શું ફરક પડવાનો છે? આનાથી લાચારી આવે.
જ્યારે વિકાસશીલ માનસિકતા કહે છે કે ભાઈ પ્રયત્ન કર, શીખ, એનાથી કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો શક્ય છે.
હા, રિસર્ચ તો એમ પણ કહે છે કે જે આઈક્યુને આપણે સ્થિર માનીએ છીએ ને, એ પણ ટ્રેનિંગ અને પ્રયત્નથી બદલાઈ શકે છે. આ તો બહુ મોટી વાત કહેવાય. તો આ માનસિકતાઓ બને છે ક્યાંથી? પેલી પ્રશંસાની વાત તમે કરી, એનો રોલ કેટલો મોટો છે? કારણ કે પેલો કોયડાનો પ્રયોગ તો એ જ કહે છે.
આ બહુ જ ક્રિટિકલ પોઈન્ટ છે.
ખાસ કરીને મા બાપ માટે, શિક્ષકો માટે, મેનેજરો માટે ડૉક્ટર ડ્વેક સ્પષ્ટ ચેતવણી આપે છે. જ્યારે આપણે કોઈની બુદ્ધિ કે ટેલેન્ટના વખાણ કરીએ છીએ, તું તો નેચરલ લીડર છે, તારા જેવું સ્માર્ટ કોઈ નહીં,
હા,
ત્યારે આપણે અજાણતા જ એમનામાં સ્થિર માનસિકતાના બીજ રૂપી રહ્યા છીએ.
કારણ કે એનાથી મેસેજ એવો જાય કે તમારી સફળતાનું કારણ કોઈ અંદરની સ્થિર વસ્તુ છે. એટલે જો ભવિષ્યમાં ફેલ થયા તો જાણે એ વસ્તુ જતી રહી. એટલે પછી એ હોશિયારની ભૂમિકા જાળવી રાખવા માટે
પડકારોથી દૂર ભાગે છે, રિસ્ક લેતા ડરે છે.
બરાબર.
એના બદલે ડૉક્ટર ડ્વેક શું સૂચવે છે? પ્રશંસા કરો, પણ શેની? પ્રોસેસની, પ્રયત્નની. એમણે જે રીત અપનાવી એની સ્ટ્રેટેજી, મુશ્કેલીમાં પણ હાર ન માની એ દૃઢતાની.
પર્સિવરન્સ. જે એન્ડ કહેવાય કે મને બહુ ગમ્યું કે તે આ અઘરો દાખલો છોડ્યો નહીં, અલગ અલગ રીતે ટ્રાય કરતો રહ્યો, અથવા તે આ પ્રોજેક્ટ માટે જે રીતે પ્લાનિંગ કર્યું અને મહેનત કરી એ જોરદાર છે.
બરાબર. આ પ્રકારના વખાણ શેના પર ફોકસ કરે છે? એવી બાબતો પર જે વ્યક્તિના પોતાના કંટ્રોલમાં છે.
અને આનાથી વિકાસશીલ માનસિકતાને પોષણ મળે છે, કારણ કે વ્યક્તિ સમજે છે કે સફળતા મહેનત અને સાચી રીતનું પરિણામ છે, અને એ બંને મારા હાથમાં છે.
હા, આનાથી એમનામાં શીખવાનો પ્રેમ વધે છે, સ્થિતિસ્થાપકતા વધે છે. ધ્યેય ગોલ પછી દેખાડો કરવાનો નથી રહેતો, પણ શીખવાનો અને સુધરવાનો બની જાય છે.
ખૂબ સરસ. પણ એક સવાલ થાય, જો કોઈને એમ લાગે કે મારામાં સ્થિર માનસિકતા વધારે છે, તો શું એ બદલી શકાય? શું એ શક્ય છે?
અને અહીં જ ડૉક્ટર ડ્વેક સૌથી મોટી આશા આપે છે. એમનું કહેવું છે કે માઇન્ડસેટ એ આપણી માન્યતાઓ છે. એ કોઈ પથ્થર પર કોતરાયેલા આપણા વ્યક્તિત્વના લક્ષણો નથી.
અને માન્યતાઓ તો બદલી શકાય છે.
ચોક્કસ. પુસ્તકમાં એના માટે 4 સ્ટેપ્સ પણ આપ્યા છે. પણ મુખ્ય વિચાર એ છે કે પહેલા તો આપણા મનમાં જે પેલો સ્થિર માનસિકતાનો અવાજ ચાલે છે ને,
હા,
જે ટીકા કરે, ડરાવે,
નિષ્ફળતા વખતે દોષ આપે,
એ અવાજને ઓળખતા શીખવું પડે, એને સાંભળવો પડે.
ઓકે. પછી
એને ઓળખી લીધો પછી શું? પછી એ સમજવું કે આપણી પાસે પસંદગી છે. આપણે એ અવાજને માની લેવાની જરૂર નથી. આપણે એને પડકારી શકીએ છીએ. વિકાસશીલ માનસિકતાના દ્રષ્ટિકોણથી એને જવાબ આપી શકીએ છીએ.
અને અહીં પેલો હજુ સુધી યેટ વાળો વિચાર કામ લાગે છે ને?
હા, એ બહુ જ પાવરફુલ છે. એક નાનકડો શબ્દ છે, પણ જાદુઈ છે. જેમ કે હું આ નથી કરી શકતો. આ એક ફૂલ સ્ટોપ જેવું છે.
હા, જણે વાત પૂરી થઈ ગઈ.
પણ એના બદલે એમ કહીએ કે હું આ હજુ સુધી નથી કરી શકતો, તો આખો અર્થ બદલાઈ જાય છે.
એમાં એક શક્યતા દેખાય છે, એક રસ્તો ખુલ્લો રહે છે.
બરાબર. એ સ્વીકારે છે કે અત્યારે નથી આવડતું, પણ શીખી શકાય છે, ભવિષ્યમાં થઈ શકે છે. આ નાનકડો ફેરફાર આપણને વિકાસના માર્ગ પર મૂકી દે છે, અને પછી આપણે એ દિશામાં પગલાં લઈ શકીએ, પડકાર સ્વીકારીએ, મદદ માંગીએ, નવી રીત અજમાવીએ.
સરસ. તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ લઈ શકીએ જે આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલા હોય?
પહેલો અને સૌથી મુખ્ય સંદેશ મારા મતે એ જ છે કે આપણી ક્ષમતા કરતાં આપણી માન્યતા વધુ શક્તિશાળી છે. આપણે ત્યાં ઘણીવાર શિક્ષણમાં માર્ક્સ, રેન્ક પર એટલો ભાર હોય છે કે ક્યારેક વિદ્યાર્થીઓ અજાણતા હોશિયાર દેખાવાની સ્થિર ભૂમિકા રોલમાં લાગી જાય છે. જ્યારે ખરો ધ્યેય, ગોલ તો શીખવાનો, સમજવાનો હોવો જોઈએ, અને એ વિકાસશીલ માનસિકતાથી જ આવે.
બીજો મુદ્દો, નિષ્ફળતાને જોવાની રીત, એને અંત ન ગણવો.
હા, સ્થિર માનસિકતા એને વ્યક્તિગત હાર ગણે છે, જજમેન્ટ માને છે. જ્યારે વિકાસશીલ માનસિકતા એને શું ગણે છે? ફીડબેક, માહિતી, સુધારા માટેનો મોકો.
આજના સમયમાં જ્યાં બહુ સ્પર્ધા છે, ત્યાં નિષ્ફળતા તો આવવાની જ, કામમાં, ભણવામાં, સંબંધોમાં.
બિલકુલ. અને વિકાસશીલ માનસિકતા આપણને એમાંથી શીખીને પાછા ઊભા થવાની હિંમત આપે છે. એ યાદ અપાવે છે કે હું નિષ્ફળ છું એવું નથી, પણ મારો આ પ્રયત્ન નિષ્ફળ ગયો છે, હવે નવો પ્રયત્ન કરું.
અને ત્રીજું, પ્રયત્નોનું મૂલ્ય. મહેનત કરવી એ નબળાઈ નથી.
ના, બિલકુલ નહીં. ગુજરાતી સંસ્કૃતિમાં તો મહેનતનું માન છે જ, પણ ડ્વેક એને વધુ સ્પષ્ટ કરે છે. વિકાસશીલ માનસિકતામાં પ્રયત્ન એ શરમની વાત નથી, પણ ક્ષમતાને નિખારવાનું, એને બહાર લાવવાનું જરૂરી સાધન છે. પણ કેવો પ્રયત્ન? સ્માર્ટ પ્રયત્ન,
સાચી દિશામાં, સાચી રીતે.
હા, ખાલી પરસેવો પાડવાનો નથી, પણ પરિણામ મળે એવો પ્રયાસ. એ નબળાઈ નથી, પણ પ્રતિબદ્ધતા છે.
ચોથો મુદ્દો, પેલો હજુ સુધી યેટનો નાનકડો પણ જોરદાર વિચાર.
હા, એ તો જાણે એક ટૂલ કીટ જેવું છે, રોજ વાપરી શકાય. કંઈક નવું શીખતા હોઈએ, કોઈ કામ અઘરું લાગે ત્યારે મારાથી નહીં થાય ને બદલે હું આ હજુ સુધી નથી કરી શક્યો, બસ આટલું વિચારતા જ નિરાશા ઓછી થઈ જાય.
અને છેલ્લે સૌથી મોટી આશા આપતો સંદેશ, આપણી માનસિકતા બદલી શકાય છે.
ચોક્કસ, આ તો પુસ્તકનો સૌથી મોટો પાવર છે. આપણે આપણી જૂની માન્યતાઓના કેદી નથી. જો આપણે નક્કી કરીએ, પ્રયત્ન કરીએ, તો આપણે સ્થિરમાંથી વિકાસશીલ માનસિકતા તરફ જઈ શકીએ છીએ. આ આપણા હાથમાં છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય. કેટલાક એવા વિચારોને ફરી યાદ કરીએ. જેમ કે એક વિચાર હતો, આપણા વિશેનો આપણો દૃષ્ટિકોણ આપણા જીવનને ગહન અસર કરે છે.
હા, આ તો આખા પુસ્તકનો પાયો છે. આપણે આપણી જાતને કેવી રીતે જોઈએ છીએ, ફિક્સ કે ગ્રોથ, એ જ નક્કી કરે છે કે આપણે કેવા રસ્તા પસંદ કરીશું, કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરીશું. આપણી સેલ્ફ ઇમેજ આપણી રિયાલિટી બનાવે છે.
બીજો એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો, જ્યારે તમે વધુ સારા બની શકતા હો ત્યારે તમે મહાન છો તે સાબિત કરવામાં સમય શા માટે બગાડવો.
આ સીધો સ્થિર માનસિકતા પર કટાક્ષ છે. એ લોકો પોતાની મહાન ભૂમિકા રોલ સાચવવામાં એટલા વ્યસ્ત રહે છે કે ખરેખર વધુ સારા બનવાનો ગોલ મોકો જ ગુમાવી દે છે.
હા, જાણે પરફોર્મન્સ આપવાનું છે બધાની સામે.
બરાબર. વિકાસશીલ માનસિકતા પૂછે છે, સાબિત શું કામ કરવું? ચાલો શીખીએ, સુધરીએ, ફોકસ દેખાડા પરથી હટાવીને વાસ્તવિક વિકાસ પર લાવો.
અને ત્રીજો, પોતાને વિસ્તારવાની અને તેને વળગી રહેવાની લગન, ખાસ કરીને જ્યારે વસ્તુઓ સારી ન ચાલી રહી હોય, તે વિકાસશીલ માનસિકતાની ઓળખ છે.
આ છે રેઝિલિયન્સ, સ્થિતિસ્થાપકતા. મુશ્કેલી આવે ત્યારે હથિયાર હેઠા મૂકી દેવા, એ સ્થિર માનસિકતાનું લક્ષણ હોઈ શકે. પણ વિકાસશીલવાળા શું કરે? પડકારને પોતાની જાતને સ્ટ્રેચ કરવાની, કંઈક નવું શીખવાની તક ગણે.
મુશ્કેલીમાં પણ ટકી રહેવું, પ્રયત્ન ચાલુ રાખો.
હા, કારણ કે એમનું ધ્યેય ખાલી પરિણામ નથી, પણ એ પ્રક્રિયા છે, એ વિકાસ છે.
અને ચોથો, જે વાલીઓ અને ટીચર્સ માટે બહુ કામનો છે, પ્રક્રિયાની પ્રશંસા કરો. પ્રયાસ, વ્યૂહરચના, દ્રઢતાની, પરિણામની નહીં. આનાથી સફળતા કેવી રીતે મળે છે અને નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો તે શીખવા મળે છે.
આ એકદમ પ્રેક્ટિકલ સલાહ છે. જ્યારે આપણે બાળકની મહેનત, એણે વાપરેલી રીત, એણે બતાવેલી હિંમત, એના વખાણ કરીએ છીએ, ત્યારે આપણે એને શીખવીએ છીએ કે સફળતા કોઈ અંદરના ટેલેન્ટ પર નહીં, પણ આ બધી બાબતો પર આધાર રાખે છે જેને એ પોતે કંટ્રોલ કરી શકે છે.
અને આ એને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે છે.
બરાબર.
તો આ બધી સરસ વાતો છે, પણ આને આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને આપણા સંદર્ભમાં, ગુજરાતમાં, ભારતમાં કેવી રીતે લાગુ પાડી શકીએ?
પર્સનલ લેવલ પર તો પેલું હજુ સુધી અપનાવી જ લેવાય. કંઈ પણ નવું શીખતા હોઈએ, ભાષા, કોમ્પ્યુટર, ડ્રાઇવિંગ, કંઈ પણ, જ્યાં અટકીએ ત્યાં મનમાં કહેવાનું, હું આ હજુ સુધી નથી કરી શક્યો. શકી
અને કોઈ ટીકા કરે
તો એને પર્સનલ અટેક ન ગણવો. એમાંથી શીખવા જેવું શું છે એ જોવું, ફીડબેક તરીકે લેવું.
અને વાલીપણા અને શિક્ષણમાં ત્યાં તો બહુ મોટો સ્કોપ છે.
ખૂબ જ. આપણે બાળકોના માર્ક્સ 90% આવ્યા, તું તો હોશિયાર, ના વખાણ ઓછા કરીને એમની મહેનત,
ત્યાં સમજવા જે મહેનત કરીએ દેખાય છે,
અને પ્રોસેસ,
ત્યાં દાખલો અલગ રીતે ગણ્યો, એ બહુ સરસ વિચાર્યું,
ના વખાણ વધારી શકીએ.
આનાથી કદાચ પરીક્ષાનો ડર ઓછો થાય અને શીખવામાં મજા આવે. ધ્યેય માર્ક્સ લાવવાની ભૂમિકા ભજવવાનો નહીં, પણ જ્ઞાન મેળવવાનો બને.
હા, અને ઓફિસમાં, કાર્યસ્થળ પર,
ત્યાં પણ લીડર્સ એવું કલ્ચર બનાવી શકે જ્યાં ભૂલ કરવી એ ગુનો ન ગણાય, પણ શીખવાની તક ગણાય.
બરાબર. જ્યાં લોકોને નવા પડકાર લેવા માટે પ્રોત્સાહન મળે, ખાલી જે આવડે છે એ જ કર્યા કરવા માટે નહીં. આનાથી ટીમનો ગ્રોથ થાય, કંપનીનો ગ્રોથ થાય.
અને છેલ્લે, સંબંધોમાં પણ આ લાગુ પડે છે.
ચોક્કસ. જ્યારે ઝઘડો થાય ત્યારે સ્થિર માનસિકતા
શું કરે? સામેવાળા પર લેબલ મારે, તું તો આવો આવી જ છે.
જ્યારે વિકાસશીલ માનસિકતા
એ સમસ્યા પર ફોકસ કરે.
આપણે આ મુદ્દો સાથે મળીને કેવી રીતે ઉકેલી શકીએ?
એ માને છે કે સંબંધો પણ મહેનતથી, સમજણથી વિકસે છે, વધુ સારા બને છે. ખરેખર આ વિચારો તો જીવનના દરેક પાસાને સ્પર્શે છે.
હા, બિલકુલ.
સરસ. આટલી બધી વાતચીત પછી જો એક મુખ્ય વાત તારવવી હોય તો તમારા મનમાં સૌથી વધુ કઈ વાત રહી ગઈ? તમને શું લાગ્યું?
મારા માટે તો સૌથી મોટી અને રાહત આપનારી વાત એ છે કે આપણી ક્ષમતા કોઈ પથ્થરની લકીર નથી. આપણે બદલાઈ શકીએ છીએ, શીખી શકીએ છીએ, વિકાસ પામી શકીએ છીએ. આ વિચાર જ બહુ લિબરેટિંગ છે. અને એમાં પેલો હજુ સુધી શબ્દ ઉમેરાય ને, એટલે જાણે અશક્ય લાગતી વસ્તુઓ પણ શક્યતાના દાયરામાં આવી જાય. એ યાદ અપાવે છે કે જીવન એક સફર છે, કોઈ મંઝિલ નથી, સતત શીખતા રહેવાનું છે.
અને મારા માટે સૌથી વધુ આમ વિચારવા જેવી વાત એ હતી કે હોશિયાર કે ટેલેન્ટેડ જેવા વખાણ પણ કેવી રીતે અજાણતા નુકસાન કરી શકે છે.
હા, એ ખરેખર ચોંકાવનારું છે.
એ વ્યક્તિને પોતાની એક ભૂમિકામાં બાંધી દે છે, પડકારોથી ડરાવે છે. જ્યારે પ્રયત્નોની, પ્રોસેસની, શીખવાની ધગશની પ્રશંસા એ ખરેખર વ્યક્તિને પાંખો આપે છે. એ દેખાડવાના ભારમાંથી મુક્ત કરીને બનવાના આનંદ તરફ લઈ જાય છે.
સાચી વાત.
તો આજના વિચારો પર શ્રોતાઓ માટે એક સવાલ મૂકી જઈએ. ઘણીવાર આપણે વ્યક્તિગત રીતે તો વિકાસશીલ માનસિકતા અપનાવવા માંગતા હોઈએ, પણ શું આપણી આસપાસની સિસ્ટમ, આપણું એજ્યુકેશન, આપણી ઓફિસો, કદાચ સમાજ પોતે ક્યાંક ને ક્યાંક અજાણતા સ્થિર માનસિકતાને જ વધારે પ્રોત્સાહન નથી આપતી? અને જો એમ હોય તો આપણે એમાં શું બદલાવ લાવી શકીએ? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.